સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 115, પ્રસારણ તારીખ 9 એપ્રિલ 2009. શ્રોતા મિત્રો, હવે આપ પ્રાયોજિત કાર્યક્રમ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળશો, જેના પ્રાયોજક છે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર DSC અમદાવાદ અને સજ્જતા સંઘ. નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, વાવાઝોડા કે માવઠાથી ખાસ કઈ નુકસાન તો નથી થયું ને? આશા રાખું છું કે બધું બરાબર હશે.
ઉમાબોન, આ વરા નુકસાન નું તો કોઈ માપ જ રહ્યું નહીં. અરે ખેડૂત ને તો કુની આગળ જઈને રામ કહાણી કેવી એ સમજાતું નહીં.
આવો પછા ભાઈ, ચંપા ભાભી આવો.
મને લાગે છે કે આઈને કોઈ કોદા નહીં કાઢવાના.
સાચું,
કેમ એવું બોલો છો ભાભી?
ઉમાબોન, મન તો એ જ નહીં સમજાતું કે શું બોલવું અને શું ના બોલવું. અને હવામાન, ખાતર, પાણી, નબીજ કે માવજત નો મેળ આવે ન ત્યાં સુધી ઉપજ નો કશી બરકત આવે ના બેન.
પશા ભાઈ, DSC અને સજ્જતા સંઘ એટલે જ તો હવે સજીવ ખેતી તરફ વળવાની, જમીન ને જીવતી કરવાની વારંવાર ભલામણ કરે છે.
એ ભાભી, આ જમીન ને જીવતી કરવાની એમો વળી જીવ શી રીતે આવો?
ચંપા ભાભી, પેલી કહેવત છે ને,
ચઈ
ધરા વીણ ધાન ના નીપજે.
એવું અટપટું ના બોલો. હે જો, આમ તો છે ને અમે રહ્યા સીધા સાદા ખેડૂત, અમાર જીવન સમજાય ને એવું સીધું બોલો કે.
પછા ભાઈ, જમીન ની પ્રત જેટલી સારી, ભેજ નો સંગ્રહ કરવાની શક્તિ જેટલી વધારે, પાકના મૂળને ફેલાવવાની અને રસકસ ચૂસવાની સગવડ જેટલી સારી હોય, એમાં ખારાશ જેટલી ઓછી અને તેજાબી પણ એટલે કે એસિડનું પ્રમાણ જેટલું ઓછું હોય, એ જમીન સારી. અને તો જ એમાં અળસિયા, પાકને ઉપયોગી બેક્ટેરિયા કે બીજા પોષક તત્વો પાકના વૃદ્ધિ વિકાસમાં મદદરૂપ થઈ શકે.
તમે તો આખા શાસ્ત્ર જેટલું બોલી જાઓ, અમાર તો જાણતા કેટલાય દા થઈ જાય. બોલો,
સાચી વાત છે તમારી, એવું જ છે. અને એટલે જ તો આ ગુરુવારથી જ આપણે એક નવી જમીન વિકાસ શ્રેણી શરૂ કરી રહ્યા છીએ. જેનું નામ છે જમીન સુધારીએ ઉત્પાદન વધારીએ. શું નામ છે?
જમીન સુધારીએ ઉત્પાદન વધારીએ.
પણ બોન, ઓમાં બીજું તો શું કરી શકીએ? બહુ બહુ તો ગરમીના દાડામાં જયારે ખેતર ખાલી હોય ત્યારે ઊંડી ખેડ કરીએ, બરાબર. હવે તડકામાં બરાબર તપવા દઈએ કે કદાચ કોઈ આમ હોશિયાર ખેડૂત હોય તો હોજે આમ પાણી છાંટી અને બીજા દાડે નવા ઉગેલા હઠીલો નિંદામણ પર પંપ દીઠ 300-350 મિલીલીટર પેલું શું કેવાય, ગ્લાયફોસેટ નામનું નિંદામણ નાશક છોંટી દઈએ. બાકી થાય શું બુન?
એ બધું તો કરવાનું જ, પણ એ સિવાય જેમ આપણે શરીર ચોખ્ખું રાખીએ છીએ એમ જમીનની પણ કાળજી લેવી જોઈએ.
હવે એમો તો બીજું શું કરી શકીએ કો? આ શેઢાપાળા ચોખ્ખા રાખીએ, ન ખેડેલી જમીન તપી જો પસ, એમો દેશી ખાતર નોખીએ. કા પેલા ધારડી વાળા સોનતાબુન કેસે ને, અહીં લેમડાના પોના ને લીંબોરીનું ખાતર વેરીએ, એટલું જ ન પૈસા
ભૂલી જાઓ.
ચમ
આગળ કહ્યું હોય એ બધું ભૂલી જાઓ.
ચમ તે,
અરે ભાઈ જાણે તો આપણી પેલી જૂની ડાયરી નો પોના ફેવરીન વાંચવાતા, ક્યારેક તો વાંચવાતા. જય વરહે ઉમાબુન ને શંકરભાઈએ શું લખાયું તું?
તે તમને બહુ યાદ હોય ને તો બોલો કે ના. આ તમે તો મોટા હોય, ભણેશ્રી હોય ને, એમ હોય ડાયરી ખોલીને બેસી જોશો જોતો.
ભાઈ એ તો હે, મેં બધું તૈયાર જ રાખ્યું છે.
બોલો બોલો
શું લખ્યું છે, કહું? જો આપડો ભાઈ, પ્રથમ પહેલું તો જમીન ની લેબોરેટરી કરાવવાની, પછી એ રિપોર્ટ ના આધારે મોય જે પોષક તત્વો ઉમેરવાના કયા હોય એ ઉમેરવાના. જમીનમાં ખારાશ હોય તો લીલો પડવાશ કે પેલું શું કે જીપ્સમ નાખવાનું, અને નેંદણ તો સહેજે નહીં થવા દેવાનું, અને કુવાના પાણીની એ લેબોરેટરી કરાવવાની, અને પાણીથી જમીન ના બગડે એ માટે જે કોઈ પગલા લેવાના થતા હોય એ લેવાના.
પછી ભાઈ આ બધું તો કરવાનું જ, પણ એ સિવાય ખાલી ખેતરમાં જઈએ ત્યારે પણ આપણી આંખો બરાબર ખુલ્લી રાખવાની, અને શેઢે પાળે પણ આંટો મારીને શેઢે વાવેલા ઝાડ ઉપર નજર ફેરવવાની.
પણ ત્યાં તો બાવર કે લેમડોમાં વળી શું જોવાનું હોય
ત્યારે એ તો જોવાનું છે. ભાભી, મિલીભગ અને મોલોમસી જેવી જીવાતો ખેતરમાં જયારે પાક ઉભો ના હોય ત્યારે શેઢે પાળે ઉગેલી આ વનસ્પતિ કે ઘાસ ઉપર જ પોતાનો ગુજારો કરે છે.
સમજો, એટલે અત્યારે ચુમાહુ બેહતો પહેલો જો એ શેઢા પારાની ઘાસ કે ઝાડ પોન પર મિલીબગ નો બચ્ચો જોવા બોલ તો યો ને ત્યાં જ હુવડાઈ દેવાનો.
બરાબર,
એટલે કે મિલીબગ જેવી જીવાત ત્યો દેખાય તો ત્યાં જંતુનાશક દવા સોંટવાની.
ઉલટાનો એ વખતે તો ઓછો ખર્ચ થાય ભાભી. ખેતરની ચારે બાજુના ઝાડ પાન કે ઘાસમાં જો મિલીબગ નો ઉપદ્રવ દેખાય તો 10 લીટર પાણીમાં 25 મિલીલીટર ક્લોર પાયરીફોસ કે પછી 15 મિલીલીટર ટ્રાઇઝોફોસ અથવા 2% મિથાઇલ પેરાથિયોન ભૂકીનું ડસ્ટિંગ કરી જ નાખવાનું. પછી
હા, અને ગયા વર્ષે તમે કહ્યું તું અમને હજુ યાદ છે, શેઢાથી 4-5 ફૂટના પટ્ટામાં જમીનમાં મિથાઇલ પેરાથિયોન એની ભૂકી કે દોણાદોર ફોરેટ દવા છોંટી દેવાની, એટલે મિલીબગ ના બચ્ચો જમીન માર્ગે હેડી અને પાક ઊંધી પહોંચી જ ના હશે.
બાપા ભાઈ, તમે તો બરાબર યાદ રાખ્યું છે.
એ ભાભી, ઓમાં એ યાદ રાખવા જેટલી તસ્દી એ ના લો, સમજો તમે. એ તો એ આ કોઈ ભાઈ બંધ આવવાનો એટલે પહેલો જાય મોય ઓરડામાં,
અને
શું છોનારો તમે છોનારો, અને એ ભાભી મોય પેલા જે પૂછ્યું હોય ને એ ધીમે થી આમ પોના ફેરવીને વાંચી લે, શું જોનારો, અને પછી બહાર આવી જોડે પોતે આમ મોટા જોડતો હોય એમ પેલા કે બોલો બોલો શું કેવું છે.
ઘરની વાતો આમ 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 ઉઘાડી ના કરાય,
એ તો બહુ આપડે બોલીએ નહીં તે.
સિક્રેટ કેવાય,
સિક્રેટ મોટું.
સારું સારું ભાભી, પછા ભાઈ હવે ભાભી કોઈ નઈ નઈ કે બસ, પણ ખરું કહું ને તો એ પણ ખુબ સારી વાત છે ભાભી. આપણી જમીન સુધરે, ખેતી સુધરે, ઉત્પાદન વધે, આપણો ખેતી ખર્ચ ઘટે, એ માટે અમે તો કાયમ કહેતા જ રહીએ છીએ કે કામના મુદ્દા ડાયરીમાં લખી રાખો અને બને તો દર ગુરુવારે બધી વાતો રેકોર્ડ કરી રાખો.
એ બરાબર છે.
હા, અને પાછલા કાર્યક્રમોની CD મોકલવા DSC માં પરેશભાઈ ને કહો. એ બધાથી છેવટે ફાયદો તો આપણને થવાનો છે કે નહીં?
હા, એ તો થવાનું છે. અરે હા, યાદ આવ્યું ભાભી, આ DSC માં તો જીવન સસ્તા નો સંગ લાવા ખેતીમાં રંગ હોબળી ફાયદો થયો હોય ને એવા ખેડૂતોની વિગતો ભેળી કરાય છે, સાચી વાત છે?
હા ભાભી, એ કામ પણ ચાલી જ રહ્યું છે.
વાહ વાહ.
અને આજે ફરીવાર શ્રોતા મિત્રો ને યાદ કરાવવાની છે.
બાબુનું એ મને યાદ કરવા દો, તમારે વાત હોય હું કહું.
હા, કહી દો કહી દો.
તો ભાઈઓ બુનો, જીઓ ને આ કાર્યક્રમ થી શિયાળુ પોક માં કે હાલના ઉનાળુ પાકમાં ખાસ સીધો ફાયદો થયો હોય ઈઓએ વિગતવાર પોસ્ટકાર્ડમાં લખી કે પરેશભાઈને 0-27-17-235-995 ઉપર ફોન કરીને જણાવવાનું છે. ખાસ ખાસ ને ખાસ ખાસ
એ તમામ વિગતોનો શ્રોતા સંમેલન માટે તૈયાર થનારા સાહિત્યમાં સમાવેશ કરાશે, અને બીજા ખેડૂત મિત્રોને પણ તમારી સફળતાની વાત જાણવા મળશે.
તો હેડો હેડો આ વાત તો જણ થઈ જઈ, પણ હાલ જીઓએ વેલી બાજરી વાઈ હશે ઈઓને 1.5 મહિનાની થવા આવી હશે, સાચું? તો એવા ખેડૂતોને બાજરીની શી કાળજી લેવી જોઈએ એ વાત જણાવો ખેડો.
પણ હા, આપડે શું કહું છું, એ તો આપડા બસમાં આવતા હતા ત્યાં રસ્તામાં મેં તમને બતાવ્યું તું કે જુઓ ચોક બાજરી ગાભે આઈ જઈશ તો ચોક ડુંડો નેકરી જોશું અને ચોક તો થુલીએ બેસી જઈશું.
ભાભી, કોઈ પણ પાકની ગાભે આવવાની કે નીંગળવાની અવસ્થા એટલે
કટોકટીની અવસ્થા.
હા, અને એ વખતે એને પાણીની ખેંચ સજ્જે પડવા દેવાય
નહીં.
એટલે કે મગફળીમાં સોયા બેસે ત્યારે, બાજરી ગાભે આવે ત્યારે, કે પછી ઉનાળુ કઠોળમાં શીંગો બેસવાના સમયે કોઈ પણ હિસાબે 5-6 દિવસે હલકું પિયત મળી રહે એવી વ્યવસ્થા અચૂક કરવાની.
એટલે ઉનાળોમાં ઉપજ હારી આવશે અને આપણી મહેનત નું ખર્ચેલા પૈસા નું પૂરેપૂરું વર્તન મળશે.
પણ હું તમને એમ પૂછું છું કે નરીએ આપણા ફાયદાની જ વાત કરશો કે પેલા અબોલ પશુ નો કશો વિચાર કરશો ભાઈ?
કેમ, એ માટે તો આપણે બે અઠવાડિયા પહેલા જ વિગતવાર વાત કરી હતી ને કે પશુને લૂ ના લાગે, સમયસર ચોખ્ખું પીવાનું પાણી મળી રહે અને લીલો સૂકો ચારો મળી રહે, એની ખાસ કાળજી રાખજો.
આ હુકો ચારો કે પોણી અને સોયલો તો મળી રહે, પણ આ લીલો ચારો તો વાયો હોય તો જ મલકો.
એટલે હું સમજી નઈ ભાભી.
કેમ ઉમાબુ, સીધી વાત છે, પેલો લચકો લચકો.
અચ્છા, એટલે કે રજકો અથવા ગદબ હે ને?
આયે
એ હવે પાકવા આવ્યો હોય, તણ છે કસાડ શ્રાવણ મહિના સુધી ઢોરને લીલો ચારો મળી રહે, એની એ કોક વ્યવસ્થા કરવી જોઈએ કે ના?
તો એમાં શી મોટી વાત છે પાછા ભાઈ? હવે તો ચાર પાંચ વાડ આવે એવું ઘાસ કે જુવાર મળે છે જ. એ જો માર્ચ મહિનામાં કે હજી પણ વાવી દઈએ તો મે મહિનો પૂરો થતા સુધીમાં વાવણી થાય ત્યારે જરૂર પૂરતો લીલો ચારો મળી રહે, અને બળદને કે દૂધાળા પશુને ચોમાસાનું ઘાસ ખાવા જેવું થાય ત્યાં સુધી ચાલે.
પણ ભાભી, બધો કોઈ જુવાર કે ઘાસ થોડા જ વાવશું? મધ્ય ગુજરાત નો પંચમહાલ કોર તો મકાઈ વાવસ બધા.
હા એ તો છે,
તો એના થોડી ચાર પાંચ વખત વાઢી હકવાના છે.
હા, એમણે થોડું વાવેતરમાં આયોજન કરવું પડે છે, અને 10-12 દિવસે જરૂર પૂરતો મકાઈ નો ચારો મળી રહે એ રીતે વારા ફરતી તબક્કા વાર વાવેતર કરવું જોઈએ.
પણ કોઈ સમજ ના
પડ્યા, જેટલી જમીનમાં ઘાસ ચારો વાવવાના હોય એટલી જમીનના પાંચેક પ્લોટ એટલે કે ભાગ કરી નાખવાના. સમજો, એક ભાગમાં આજે મકાઈ વાવીએ તો બીજા ભાગમાં અઠવાડિયા પછી, બરાબર, ત્રીજા ભાગમાં એના પછીના અઠવાડિયે, આમ પાંચ અઠવાડિયા સુધી એક એક અઠવાડિયાના અંતરે વાવવાનું.
બરાબર,
બસ મહિના સવા મહિના પછી પહેલો પ્લોટ ખવડાવવા માટે તૈયાર થઈ જશે. આમ પછીના 1.5 મહિના સુધી એક સરખો લીલો ચારો ઢોર માટે મળતો રહેશે.
જબ્બર આઈડિયા લાયા મબન.
પછી ભાઈ, આવી તો ઘણી બધી વાતો જાણવા જેવી છે, પણ આજે સમય પરવાનગી આપતો નથી, એટલે જમીન સુધારણાની બીજી વાતો, ખાસ કરીને સૂકા અને પિયત વાળા વિસ્તારોમાં જમીનની કાળજી વગેરેની ચર્ચા હવે પછીના કાર્યક્રમોમાં કરવાના છીએ. હા, એટલે બીજા બધા ખેડૂત મિત્રોની જેમ તમે પણ ઘરે ધ્યાનથી સાંભળજો અને જરૂરી વિગતો લખી લેજો કે રેકોર્ડ કરી લેજો.
ભાભી, આજ બીજું બધું લખાઈ જુ, હવે એક જ વાત લખવાની બાકી રહી જઈ.
આજનો સવાલ ને એ પણ પરેશભાઈએ તૈયાર કરીને મોકલી જ આપ્યો છે. બોલી
નાખું, વાંચો, હું લખી લઉં.
તો લખો મિત્રો, 115માં કાર્યક્રમનો સવાલ છે, શેઢા પાડા પર જંતુનાશક દવા ક્યારે અને શા માટે છાંટવી જોઈએ?
લખાઈ જો, હોબળો ફરી બોલું છું, શેઢા પાડે પણ જંતુનાશક દવા ક્યારે અને શા માટે છાંટવી જોઈએ?
બસ જોડી દો 0-27-72-235-995 અને હાલ ને હાલ જવાબ રેકોર્ડ કરાવી દો.
પણ એ પહેલા સાંભળી લો 109માં કાર્યક્રમમાં સાચો જવાબ આપીને ડ્રોમાં ઇનામ જીતનારા બે મિત્રોના નામ. લો પાછા ભાઈ, આ બીજા ઇનામના વિજેતાનું નામ તમે અને આ પહેલા ઇનામના વિજેતાનું નામ ચંપાભાભી જાહેર કરો.
લાવ 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 લાવ. તો ભાઈઓ બુનો, 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામ ધાવડિયાના શ્રી ચંપાબેન રવિયા.
અને 251 રૂપિયાનું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગામ બીલીપાડાના શ્રી અભિલાષભાઈ રાઠોડ.
મિત્રો, તમને બંનેને ખૂબ 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 ધન્યવાદ. બાકીના તમામ ખેડૂત મિત્રોનો પણ જાગૃતિ બતાવવા બદલ ખૂબ ખૂબ આભાર.
તો ભાઈઓને બોલો, ફોન સિવાય વિગતો વધાર હોય કે બીજું કોઈ પૂછવું હોય ને તો કશી ચિંતા કર્યા વિના ટપાલ લખી નાખજો. શું ટપાલ?
સરનામું તો તમારી પાસે જ, સસ્તાનો સંગ
લાવે ખેતીમાં રંગ,
DSC સરકારી ટ્યુબવેલ પહોંચે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી પ્રસ્તુત આ કાર્યક્રમમાં આપ જેટલો સંપર્ક જાળવી રાખશો એટલો વધારે ફાયદો આપણને જ થવાનો છે.
એટલે સંપર્ક સાધતા રહેજો અને આવતા ગુરુવારે
ફરી મળજો. એટલી ભલામણ સંગાથ કહી દઈએ, નમસ્તે આવજો.